તારીખ 14/8/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 417 અને 418 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 331 પ્રવચન 1/2 કલાકનું જ છે
અને અનુભવને સાક્ષાત અનુભવને કલમમાં ઉતાર્યો છે એમ કહ્યું છે. કોઈ ગજબના પૂન છે કે આ ચીજ રહી ગઈ છે આ કાળમાં, રહી ગઈ છે એમ નહીં, આપણી સામે પણ આવી છે. નહીં તો રહી ગઈ છે તો જગતના ઘણા જીવો અત્યારે હયાતી ધરાવે છે, પણ આ તો લક્ષ ઉપર આવે એવી રીતે સામે છે, ખોલીને આપ્યું છે. મિત્રો હોય, સગા સંબંધી હોય, ભાઈ હોય, ગમે તે હોય, પોતાને લાગતો વળગતું ન હોય, પોતે નવરો હોય, પોતાનું કામ કરવું હોય તો પોતે નવરો હોય, ટાઈમ પસાર કરવા માટે વિવેક ન કરે કે હું ક્યાં જાઉં છું ને કોનો શું કરું, તો એ બતાવે છે કે એનું ઉપાદાન હવે બગડ્યું છે. આગળની વાત એને નુકસાન નહીં થવાની છે, લાભ નહીં થવાની એ વાત સાધના અંદર થી જોવાની ચીજ છે, અંતર ની જે દશા છે અને તે અંતર થી જોવાની ચીજ છે, બહાર થી જોવાની ચીજ મુનિ દશા તો આશ્ચર્યકારક છે. એમાં જે અહીંયા આ ભૂલમાં જે વર્ણન થયેલું છે એવી જે મુનિ દશા કહી એ તો ખરેખર આશ્ચર્યકારક છે. જગતને માટે એક આશ્ચર્ય છે કે જેને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ નડતો નથી અને જે માત્ર પોતાને આત્માની મસ્તીમાં જંગલની અંદર જેમ સિંહ રહે છે એવી દશા વંદ્ય છે. આખા જગતને માટે દશા વંદ્ય છે, અનેક છે, ઉત્તરાગ દશા છે, પવિત્ર દશા છે, નિર્દોષ દશા છે, એ એમની પવિત્રતાને લીધે વંદન કરવા લાયક છે. બરોબર, કોઈ પણ દશાને વંદન કરવાનો જે અહીંયા કથન આવે છે, લખાણ આવે છે, એનું કારણ શું છે એ વિચારવાનું કે એ દશામાં રહેલી જે પવિત્રતા અથવા એ દશાનું આરાધ્યપણું જે પરમાત્મા સ્વરૂપ સાથે છે અને એને લઈને જેનો પ્રગટ પ્રાગટ્ય છે એને કારણે જે નિર્દોષ પવિત્રતા છે કે પવિત્રતા સર્વને માટે બંધી પવિત્રતા છે. એમાં પવિત્રતાની પ્રાપ્તિ, પવિત્રતાની મહિમા જેને છે એને કેમ કે પોતે પણ અંતરમાં ઢળવા માંગે છે. વંદવું એટલે વંદના કરવી એટલે નમવું દ્રવથી ને ભાવથી ભાવથી બસ બંને પ્રકાર એમને એમ ઓળખાણ કર્યા ત્યાં વંદન નમસ્કાર કરે એ પ્રકાર હોવો કરતો નથી. ભગવાન શ્રી દર્શન શ્રીજ ભગવાનને અવ્યાપાર અનંત સુખ પ્રગટ્યું કે પ્રગટ્યું શ્રીજ ભગવાનને અવ્યાપાર અને અનંત સુખ પ્રગટ્યું તે
પ્રગટ્યું
તેનો બધી નાશ થતો ક્યારેક પછી એમને દુઃખ થશે તો એ પ્રશ્ન રહેતો
નથી.
ઈશ્વર નો અવતાર માને છે ને, ઈશ્વર અવતાર કોઈ દિવસ પૂર્ણ થાય, જેને સર્વ અશુદ્ધિ નો ક્ષય થાય એને નવી અશુદ્ધિ જન્મવાનું ઉત્પન્ન થવાનું કોઈ કારણ રહેતો
નથી.
એને જન્મ લેવો પડે એ પ્રકાર ઉત્પન્ન થતો
નથી.
પણ અહીંયા તો વસ્તુ વિજ્ઞાન નથી ને, કોઈ વસ્તુનું વિજ્ઞાન નથી. શુદ્ધિ શું, શુદ્ધિનું વિજ્ઞાન શું, અશુદ્ધિ શું, એનું વિજ્ઞાન શું, એના ફળ સ્વરૂપ જન્મ શું, એના ફળ સ્વરૂપ મરણ શું, કાંઈ ત્યાં વિચાર
નથી.
એમ જ અંધશ્રદ્ધાથી સ્વીકાર કરવામાં આવે છે. શ્રીમુખજી તો શ્રદ્ધાથી સ્વીકારવા માટે અંધશ્રદ્ધા નથી. ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યા છે તો કે આમ માનીએ તો કેમ, તો કે શ્રદ્ધાથી માની શકાય, બાકી વસ્તુ સ્થિતિ દેખાતી નથી. શ્રદ્ધા કરવી હોય તો ઠીક, જુદી વાત છે એમ કે અંધશ્રદ્ધા છે એમ નથી. ભાષા મૃદુ રાખી છે ગાંધીજીને જવાબ લખ્યા છે. આ કરારમાં જે ભવિષ્ય ભાગ્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે. બાઇબલના બે વિભાગ લે છે ને, જૂના કરાર ઓલ્ડ, એમ હોય તો પણ તે બંને શાસ્ત્ર વિશે વિચાર કરવો ઘટે છે. તેમજ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વર અવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી, કેમ કે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. અથવા ભલે કોઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય પણ તેવા ભવિષ્યવેતા સંપૂર્ણ એવા મોક્ષ માર્ગના જાણનાર હતા, એ વાત જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણ ન થાય ત્યાં સુધી ભવિષ્ય વગેરે એક શ્રદ્ધા ગાય ગ્રાહ્ય પ્રમાણ છે, અંધશ્રદ્ધાથી ગ્રહણ કરવાનું પ્રમાણ છે, શ્રદ્ધા ગ્રાહ્ય છે. અંધશ્રદ્ધા એવો શબ્દ નથી વાપરતા. સહન કરવાની શક્તિ શક્તિ ગાડી પાટા ઉપરથી ખડી ન જાય,
ખડી ન જાય, ઉભા રાખ્યા
ફરીને પૂછવા આવે,
એમાં કઈ
જરા કઠોર શબ્દ વાપરે ઉનાને ફરીને પૂછવાનું મન ન થાય એવી માનસિક કમજોર પરિસ્થિતિ હોય છે. અવતાર અને રામાવતાર એવી વાત ખરી છે. પ્રશ્ન પૂછ્યો તો વિષ્ણુ અને ગાંધીજી રામ અને કૃષ્ણને માનનારા એમ હોય તો તે શું, એ સાક્ષાત ઈશ્વર હતા કે એના અંશ હતા? કે બે વાત અહીંયા આવે છે. ઈશ્વર તરીકે સ્થાપે છે, ઈશ્વરના અંશ તરીકે પણ સ્થાપે છે. અને એમને માનીને મોક્ષ ખરો, એમને ભજીએ તો મોક્ષ થાય કે ન થાય, કેટલા પ્રશ્નો લીધા છે? એક, બે, ત્રણ ને ચાર પ્રશ્ન. એક પ્રશ્નના પેટામાં ચાર પ્રશ્નો છે. બંને મહાત્મા પુરુષ હતા એવો તો મને પણ નિશ્ચય છે. જૈન રામાયણ છે, બંને મહાત્મા પુરુષ હતા એવો તો મને પણ નિશ્ચય છે. આત્મા અવશ્ય તેઓ ઈશ્વર હતા, ઠીક ક્યાં નાખ્યું? એમ કે ઈશ્વરનો અવતાર હતા કે ઈશ્વરનો અંશ હતા? એમ નહીં, આત્મા તો બધા છે, બધા આત્મા ઈશ્વર છે. આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. સર્વ આવરણ તેમને મીટ્યા હોય તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. એમ ભટ લઈને એમ કહી દે એના એ મોક્ષે નથી ગયા, એમ નહીં. જો એમને સર્વ આવરણ ટળ્યા હોય તો એમનો મોક્ષ આપણે માનવો જોઈએ. એમને સર્વ આવરણ ન ટળ્યા હોય તો એમનો મોક્ષ આપણે નહીં માનવો જોઈએ. ઈશ્વરનો અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી. જીવમાં ચોખ્ખી છે, કેમ કે તેને વિરોધ આપતા એવા હજારો પ્રમાણ દ્રષ્ટિમાં આવે છે. એક બે નહીં, ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ મોક્ષ બધા વ્યર્થ થાય. જો બધા જીવો ઈશ્વરનો અંશ છે એમ માને તો બંધ મોક્ષ બધા વ્યર્થ થાય. કેમ કે ઈશ્વર જ અજ્ઞાનાદિનો કરતા થયો. અને અજ્ઞાન કોણે કર્યું? તો પછી બુદ્ધિમતી કોણે કરી? ભગવાને કરી. અને અજ્ઞાનાદિનો જે કરતા થાય તેને પછી સહેજે અનૈશ્વર્ય પણ પ્રાપ્ત થાય. જે ભગવાન બીજાની મતિ અવળી કરે એને જ્ઞાન છે એમ કેમ કહેવાય? જેને જ્ઞાન નથી એને અજ્ઞાન છે, ને અજ્ઞાન નથી એનો મોક્ષ કેમ થાય? મોક્ષ કેમ હોય? લોજિક છે આ બધું. એને સહેજે અનૈશ્વર્ય પણ પ્રાપ્ત થાય તે ઈશ્વર પણ ખોઈ બેસે. અર્થાત ઉલટું જીવનો સ્વામી થવા જતા ઈશ્વરને નુકસાન ખંભવાનો પ્રસંગ આવે તેવું છે. એને જીવનો સ્વામી બતાવશો એના નુકસાન, એના ભાગે નુકસાન આવશે, એના લાભ નહીં થાય. તેમ જીવને ઈશ્વરનો અંશ મહિના પછી પુરુષાર્થ કરવો યોગ્ય શી રીતે લાગે? હું તો ઈશ્વરનો અંશ છું, મારે હવે પુરુષાર્થ કરવાનો ક્યાં રહેશે? કેમ કે તે જાતે તો કાંઈ કરતા હતા, ખરી શકે નહીં. ઈશ્વરનો રમકડું એનો અંશ, એને હલાવે ચલાવે દોરી સંચાર એનો બધો. એ આદિ વિરોધથી ઈશ્વરના અંશ તરીકે કોઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી. તો પછી શ્રી કૃષ્ણ કે રામ જેવા મહાત્માને તેવા યુગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય? મને ઈશ્વરનો અંશ કેમ ગણો? તે બંને અવ્યક્ત ઈશ્વર હતા એમ માનવામાં અડચણ નથી. તથાપિ તેમને વિશે સંપૂર્ણ ઈશ્વરે ભેટ્યું હતું કે કેમ, તે વાત વિચારવા યોગ્ય છે. વિચારવા વિશે છે, હું અહીંયા ફાઇનલ કરતો નથી. તેમને માનીને મોક્ષ ખરો, એનો ઉત્તર સહજ જ છે કે જીવને સર્વરાગ દ્વેષ અને અજ્ઞાનનો અભાવ એટલે કે તેનાથી છૂટું થાય તે મોક્ષ છે. તે જેના ઉદ્દેશ્ય થઈ શકે તેને માનીને અને તેનું પરમાર્થ સ્વરૂપ વિચારીને સ્વ આત્માને વિશે પણ તેવી જ નિષ્ઠા થઈ તે જ મહાત્માના આત્માને આકારે સ્વરૂપે પોતાનું પ્રતિષ્ઠાન થાય ત્યારે મોક્ષ થવો સંભવે છે. બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષનો હેતુ નથી. આ સિવાયની કોઈ ઉપાસના એ મોક્ષનો હેતુ નથી. માર્ગ ત્રણે કાળે આવો છે, પછી તમે જે મત થી પૂછવા માંગો એ મતમાં આ છે
તપાસ કરી લીધો તો
બરાબર
એમ કે છો. ગાંધીજી જે વ્યક્તિ હતી ને એ જમાનામાં બારિસ્ટર થયા છે લંડન, જે બી લોકો મુંબઈ ની મુસાફરી કરી નવી નવાઈ લાગતી હતી મુંબઈ જાય છે એમ કે આખી બ્રિટિશ સલ્તનત ને ઉઠાવવાનું એને બીડું જોઈએ. એ સલ્તનત નો દુનિયામાં સૂરજ આથમતો નથી, એટલું એનું સામર્થ્ય પણ ગણાતું હતું. એનું પ્લાનિંગ, એનો સ્કીમ વિશાળી માણસ એ મૂંઝાતા હતા અંદરમાં. આ છે દુનિયામાં આ બધું તે છે, શું આ જન્મ શું, મરણ શું, ભગવાન શું, ઈશ્વર શું, શાસ્ત્ર શું, પ્રલય શું, દુનિયા ચાલે છે શું, શેના આધારે ચાલે છે, આની પાછળ વ્યવસ્થા છે શું, કોઈ એની મનમાં આવી વ્યવસ્થિત વાત ક્યાંય નથી. જૈન દર્શન સિવાય વિશ્વનું વિજ્ઞાન કહો, પદાર્થનું વિજ્ઞાન કહો, જળ ચેતનનું વિજ્ઞાન કહો, કર્મનો સિદ્ધાંત કહો, બંધ મોક્ષની વ્યવસ્થા કહો, ક્યાંય નથી. આટલું વ્યવસ્થિત ક્યાંય ક્યાંય નિર્બાધ, ક્યાંય બાધા નો આવે. ગપ્પા માર્યા થી ઘણા એમને મધરે કલ્પના કરી કરીને આવી કોઈ વ્યવસ્થિત વૈજ્ઞાનિક વાત હોય એવું ક્યાંય નથી. તેમની તીવ્ર વૃત્તિ રાજકારણ ક્રિશ્ચન બાજુ આ એક કાગળ છે ડર્બનથી પત્ર લખેલો. બચી ગયા શ્રીમદજી ના હિસાબે બચી ગયા, નહીતર કે દિવસ ના ક્રિશ્ચિયન થઈ ગયા હોય. એ બચી ગયા છે. સામાન્ય સત્સંગ કર્યો છે, કોઈ શ્રીમદજી નો વિશેષ સત્સંગ નથી કર્યો, પણ એક એને આસ્થા હતી કે આ વ્યક્તિ કોઈ છે, પૂછવા ઠેકાણું છે મારા માટે, આ પૂછવા ઠેકાણું છે. બસ એટલું રાખ્યું છે. બધી પોતાની આત્મકલ્યાણની ભાવના હોય ને તો સ્થાપે, પણ એટલી કોઈ એમને પોતાને આત્મકલ્યાણની ભાવના નહીં થયેલી. પણ બુદ્ધિશાળી માણસ અનેક ઠેકાણે અસમાધાન અને મૂંઝવણના પ્રસંગો ઊભા થાય ત્યારે એને આ પૂછવા ઠેકાણું. ક્યારેક ક્યારેક સમજાણા છે, ક્યારેક પ્રશ્ન પૂછ્યા છે, માર્ગદર્શન માંગ્યું છે. સામાન્ય ફેરતો હોય પણ છતાં એકબીજાનો પત્ર વ્યવહાર થઈ શકે એવી સમાન ઉંમર હશે, ભલે 5-10 વર્ષ કોઈ આગા પાછા સમાન ઉંમર. ગાંધીજીનો જન્મ કેટલામાં છે ખ્યાલ છે આપણને? શ્રીમદજી 1924 હતો. કોઈ બચી ગયા ક્રિશ્ચિયન થતા બચી ગયા. એટલો સંગ કર્યો તો ક્રિશ્ચિયન થતા બચી ગયા. વિશેષ સંગ કર્યો હતો વધારે ફાયદો થાય એ કહેવાની જરૂર રહેતી. ભગવાનને અવ્યાબાધ, બાધા ન પહોંચે તેને અવ્યાબાધ કહે છે. જગતમાં કોઈ પદાર્થથી અન્ય પદાર્થથી જે સુખને બાધા પહોંચાડી શકાય, ખલેલ પહોંચાડી શકાય, વિક્ષેપ કરી શકાય એવું સુખ ભગવાનનું સુખ હતું. સંપૂર્ણ નિરાબાદ સુખ હોય, અવ્યાબાદ કહો કે નિરાબાદ કહો, એક વાત છે
બરોબર.
કેટલું કે અનંત એની કોઈ માપ આવી જાય, મર્યાદામાં આવી જાય એવું નહીં. અમર્યાદિત સુખ પ્રત્યુંથી પ્રત્યું શરૂઆત થઈ દેહ થઈ ત્યારથી સિદ્ધ દશા શરૂ થઈ, છેલ્લો દેહ છોડ્યો અને સિદ્ધાલયમાં બિરાજમાન થયા. એક સમયમાં સિદ્ધાલયમાં બિરાજમાન થયા છે. ત્યારથી જે સુખ પ્રત્યું તે પ્રત્યું સર્વાનંદકાળ માટે તેનો કદી નાશ થતો નથી એવા સિદ્ધ પરમાત્માનો મનના સુખનો કદી નાશ થતો નથી, ક્યારે પણ નાશ થતો નથી. શુક્રવાર કહેવામાં આવે છે કે બધા જીવને આવવું જ જોઈએ છીએ, સર્વ જીવને પૂરું અનંત સુખ જોઈએ છીએ અને સર્વકાળ માટે સૌને સુખી રહેવું છે, કોઈને ક્યારે દુઃખી થવું નથી અને ઓછો સુખ જોઈએ છે એવો પણ કોઈનો અભિપ્રાય નથી. રસ્તો ઉલટો પકડે છે એટલે બધા તોફાન શરૂ થાય છે. સાચો રસ્તો નહીં મળવાથી ઊંધે રસ્તે બધા ગડબડ ઉભી થાય છે. બાકી જોઈએ છે બધાને સુખ કાયમ માટે અને પૂરેપૂરું કાળ પણ પૂરો અને સુખનું પરિમાણ પણ પૂરું એવી સ્થિતિનું વર્ણન કરે છે કે એ પણ શક્ય છે અને અશક્ય નથી. અનંતા એવા આત્માઓ છે કે જેણે સદાને માટે પૂરા સુખની પ્રાપ્તિ કરી. તું પણ તેવો જ આત્મા છો, એ જ માર્ગે ચાલ, એ જ ઉપાય કર, તો તું પણ એ સ્થિતિને પામી શકે એમ છો. એ બધું એમાંથી નીકળે છે. તેનો કદી નાશ થતો નથી. જેને દુઃખના બીજડા જ બળી ગયા છે, શું છે, બીજ બળી જાય પછી ઉગવાનો પ્રશ્ન રહેતો નથી. બળેલું બીજ ઉગે નહીં, જેમાં શેકેલો છે હજી બળ્યો નથી, શેકેલો છે તો ઉગે
નહીં,
બળેલું બીજ ઉગે નહીં. આ તો બળેલું ને રાખ થઈને રાખ ગોતી જડે એવો
નથી.
જે કર્મ દહન કર્યું શુક્લ ધ્યાનની શ્રેણીમાં અને એની જે રાખ થઈ એ ક્યાં ગયા ગોતવા ગોતે ગોતે જડે વાસ
નથી,
એવું જ અંદરમાં અશુદ્ધિ ઉપજવાનું કોઈ કારણ રહ્યો નહીં. દુઃખ ઉપજવાનું આત્માને વિશે કોઈ કારણ રહ્યું નથી. દુઃખ તો દોષને લીધે છે, દુઃખ એને લીધે છે, દોષને લીધે દુઃખ છે. દોષ અને દુઃખ અવિનાભાવી છે, નિર્દોષતા પવિત્રતા અને સુખ અવિનાભાવી
નવાવી.
જેને પરિપૂર્ણ દોષ ન થવાની પરિસ્થિતિ પણ પૂર્ણ છે એને દુઃખ થવાની પરિસ્થિતિ પણ પછી રહેતી નથી. દુઃખના બીજડા સાવ બળી ગયા છે તે કદી સુખ છોડીને દુઃખમાં ક્યાંથી આવે પ્રશ્ન ઉઠાય. એને સુખ છૂટી જાય અને એને દુઃખ થાય એવું બને કઈ રીતે, કોઈ રીતે બનવાની પરિસ્થિતિ દેખાતી
નથી.
રાગથી ભિન્ન પરિણમી ગયા, ક્ષાયિક સંયોગ દર્શન થતા સમ્ય જ્ઞાન થયું, આચરણ થયું. એક વખત ક્ષાયિક પામ્યા એની પરિણતિ રાગ થી અને દેહ થી કદી ભેગી થાય, છૂટી તો છૂટી થઈ જાય. ઉપયોગ જાય તો પણ છૂટો રહે. શું છે યુગ જાય તો પણ
છૂટો
રહે છે, એની અંદર માન રહે છે, જ્ઞાન રહે છે. જ્ઞાનમાં રાગ નથી, રાગમાં
જ્ઞાન
નથી. રાગ થાય ખરો પણ જ્ઞાનથી છૂટો રહે રાગ. જ્ઞાન ને રાગ મળે એક વાર ક્ષાયિત થાય તો આ દશા છે. શ્રદ્ધા સૂક્ષ્મ વાળો કદાચ પડે તો એની પાછી એકત્વ પરિણતિ થાય. એટલે ત્યાં એ અપવાદ છે, પડવાનો અપવાદ છે. ક્ષાયિક વાળાને પડવાનો અપવાદ નથી, દ્રષ્ટાંત સમજીને લીધું છે. એકત્વપણાને પામતી કોઈ દિવસ નહી, ક્યારેય નહી. કેવડી ગમે છે સૂક્ષ્મ વાળાને એમ ન લાગે કે મારી શ્રદ્ધામાં કઈ ફેર છે એવું એને અનુભવ ન થાય. એનો જ્ઞાન ગુણ શ્રદ્ધાને અનુભવે છે કે નહીં? એ પોતાની શ્રદ્ધાને કેવું અનુભવે? મારી શ્રદ્ધામાં ફેર પડે, ત્રણ કાળમાં ઉથલ પાથલ થાય, સૌ બ્રહ્માંડ ને ઉથલ પાથલ થાય, મારી શ્રદ્ધા નહીં લગે એમ એને હોય. એવું ક્ષાયિક ન હોય. જે ફેર છે એ કેવું જ્ઞાન પૂર્વક છે. એમાં તો જ્ઞાન તો જ્ઞાન જ્ઞાનાવરણીના સૂક્ષ્મ નો ભાગ છે, ચારિત્ર છે એ પણ ચારિત્રના સૂક્ષ્મ નો ભાગ છે, પ્રગટ પણ છે. એમાં થોડો થોડો ફેર હોય છે, બધાને એક સરખું ઉઘાડ ન હોય. જ્ઞાન ચોથા ગુણ સ્થાને બાર અંગનું જ્ઞાન સાધે અને એ છઠ્ઠા સાતમા ગુણ સ્થાને નવ તત્વને યાદ ન રાખી શકે. મોટો મોટો બારમા બાહ્ય જ્ઞાનમાં ફેરફાર દેખાય. અંતર્જ્ઞાનની અંદર તો જેટલું આરાધના એટલી જ્ઞાન શક્તિ વિશેષ, એટલી ચારિત્ર શક્તિ વિશેષ. એ તો ગુણ સ્થાન અનુસાર ને તારતમ્ય અનુસાર, એમાં કાંઈ આગળ પાછળ કોઈ નહીં આવતો. અને એમાં શ્રદ્ધારે કાંઈ પાછળ ખબર નથી, એમાં પુરુષાર્થારે સિદ્ધ ખબર છે. બરોબર. બે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જો, એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ અંતર્મૂળમાં કેવળ જ્ઞાન દે, એકને ગમે એટલું વાર લાગે. એક બહુ લગ થઈ જાય બીજા ભાવમાં જાઉં, બોલો એ નહીં બહુ મળવા માટે. તો સમ્યક દર્શન ક્ષાયિક થયો, માટે બંનેનો આગળનો સાધના કાળ છે એક સરખો રહે છે, કે આ સાધનામાં જે વિકાસ થાય છે એક સરખો રહે છે. એ સમ્યક દર્શનને આધારિત નથી. પછી એ પુરુષાર્થને આધારે છે. જેટલો પુરુષાર્થ એટલી શુદ્ધિ. તમને દર્શન સરખું, બેનું શાહી, બેનું સૌક્ષમ, બધું સરખો. એક કાળે ક્ષાહી થાય તો આગળનો કાળ એક સરખો નહીં. એક જ સમયે બે જીવને ક્ષાહી સમયે દર્શન થાય અને એ વસ્તુ સ્વતંત્ર છે, પોતે કરે એટલું થાય, જેટલું કરે છે બીજું કોઈ કારણ નહીં, અકારણ.
ભગવાન જય ગોપાળ કૃપાળ શ્રી કામદેવ જય વિદ્રાક્ષ લંબા જય ધારણ.